તારીખ 29/5/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 372 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 284.
સમ્યક દર્શનના કાળમાં પોતાના નિજ સ્વરૂપનું શુદ્ધ ચૈતન્ય તત્વનો સ્વાનુભવ થાય છે. એ સંબંધે સંક્ષેપમાં અહીંયા કેટલીક કરી છે. પ્રથમ દ્રષ્ટાંત આપ્યું છે પાતાળ પાણીનું. પાતાળ ફૂરતા જેમ પાણીની ઊંચી શેર ઉડે ત્યારે અંદરના પાણીનું સ્વરૂપ ખ્યાલમાં આવે. પાણીનું જોર કેટલું છે, પાણીનો જથ્થો કેટલો છે, બાહ્ય અવસ્થાથી એનો અંતર ખ્યાલમાં આવે છે. એ દ્રષ્ટાંત છે. અહીંયા સિદ્ધાંત લીધો છે. સૂક્ષ્મ ઉપયોગ વડે આત્મ સ્વભાવ અતિ સૂક્ષ્મ છે, સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ છે. જે સ્વભાવ પાસે પર્યાયનો ઉત્પાદનીય સ્થૂળ છે, જે સ્વભાવ પાસે ગુણભેદ છે એ સ્થૂળ છે, અથવા દ્રવગુણ પર્યાયના ભેદ પણ જેની પાસે સ્થૂળ છે, એકનું સામાન્ય તત્વ ત્રિકાળ એકનું એકરૂપ રહેતું સામાન્ય ધ્રુવ તત્વ એને ગ્રહણ કરનારો ઉપયોગ સૂક્ષ્મ ઉપયોગ છે. જેમ ઝીણા હીરાને પકડવા માટે, ઝીણા મોતીને પકડવા માટે સૂક્ષ્મ પોઈન્ટની સમાણી વાપરવામાં આવે છે, ચીપીઓને કહે છે, ચીપિયાને સમાણી કહે છે. તો એની અણી ઝીણી હોય તો પકડાય, સામે સૂક્ષ્મ વસ્તુ છે એમ અહીંયા સૂક્ષ્મ સ્વભાવ છે તો એને ગ્રહણ કરનાર ઉપયોગ પણ સૂક્ષ્મ છે. જેનું આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ છે, સ્વભાવ કરીને સૂક્ષ્મત્વ એનો સ્વભાવ જ છે, કેમ સૂક્ષ્મ છે એ પ્રશ્ન સ્થાને છે. સૂક્ષ્મતાનું કેમ છે એ પ્રશ્ન સ્થાને છે. સ્વભાવ કરીને સૂક્ષ્મ છે, જેમ સ્વભાવે કરીને આત્મામાં જ્ઞાન છે એમ એનું સ્વરૂપ સ્વભાવે કરીને સૂક્ષ્મ છે. સૂક્ષ્મત્વ એનો સ્વભાવ છે. એવા સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરનારો જ્ઞાનનો ઉપયોગ જેને અહીંયા શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે, શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરનારો રાગાદી મન રહિત ઉપયોગ તે શુદ્ધ ઉપયોગ, અશુદ્ધતા રહિત ઉપયોગ તે શુદ્ધ ઉપયોગ, એવો સૂક્ષ્મ ઉપયોગ તેના દ્વારા સ્થૂળ ઉપયોગ દ્વારા તો સ્વભાવનું સૂક્ષ્મ સ્વભાવનું ગ્રહણ થતું નથી. એટલે સૂક્ષ્મ ઉપયોગ દ્વારા અથવા જેને સ્વાનુભવ થાય છે તેનો ઉપયોગ સૂક્ષ્મતા ધારણ કરે છે. અંતરમાં જનારો ઉપયોગ, અંતર્મુખ થનારો ઉપયોગ, જે જ્ઞાનમાં અતિ સૂક્ષ્મ સ્વભાવ લક્ષગોચર થયો છે એને હવે સાક્ષાત્ને ગ્રહણ કરનારો ઉપયોગ તેવું જ સૂક્ષ્મ પણ ધારણ કરે છે. તેવા સૂક્ષ્મ ઉપયોગ દ્વારા તેના વડે એટલે તેના દ્વારા
પાંચ ઇન્દ્રિયની ચેષ્ટા મન દ્વારા સૂક્ષ્મમાં સૂક્ષ્મ કરતા જઈએ
નિષ્ઠુર છે
એકદમ જૂનો
પાંચ ઇન્દ્રિય અને મન એ આત્માથી બહાર છે અને બાહ્ય પદાર્થ પ્રત્યે એનો ઉપયોગ બાહ્ય ઉપયોગ એને બાહ્ય ઉપયોગ કહે છે એ હંમેશા સ્થૂળ જ હોય છે અથવા પર પદાર્થના સ્વભાવને ગ્રહણ કરનારો ઉપયોગ પણ સ્થૂળ ઉપયોગ છે એટલે રાજમલજીએ પહેલા કળશમાં એ વાત લીધી કે પાંચ અજીવ્યો અને અન્ય આત્મા બીજા આત્માને જાણનાર એમ છ ગ્રહને જાણનાર પોતાને છોડીને એમ છ ગ્રહને જાણનાર તે જાણનારને જ્ઞાને નથી અને તે જાણનારને સુખે નથી જાણનારને જ્ઞાન નથી એમ લોકો તો એમ કહે છે કે જાણે તે જ્ઞાન આગળમાં ભલે એ વાત હોય કે જાણે તે જ્ઞાન અધ્યાત્મમાં એવું નથી અધ્યાત્મમાં તો નિજને સ્વને જાણે તે જ્ઞાન પરને જાણવા માટે આકુલિત થાય અથવા પરને જાણવા માટે પરનું અવલંબન લેવું પડે એને જ્ઞાન જ કહેતા નથી જ્ઞાન હોય તો પણ એને જ્ઞાન કહેતા નથી એ જ્ઞાન હોવા છતાં એને જ્ઞાન કહેતા નથી કંઈક રહસ્ય તો હશે ને કહેનારને ખબર છે કે આ જ્ઞાન છે ને જાણે છે છતાં ના પાડવાનું કંઈક કારણ હશે એની પાછળ કે એનું કારણ આત્માનું હિત ક્યાં સધાય છે કેવી રીતે સધાય છે અને આત્માનું હિત કેવી રીતે સધાતું નથી એવું રહસ્યમય કારણ છે નિશ્ચયમાં આ નિશ્ચયનો વિષય છે નિશ્ચયમાં આ નિશ્ચયની એક નિશ્ચય સ્વરૂપને અનુસંધાન કરવાની યોજના છે માણસ એમ કહે છે ને કોઈ કાર્ય કરવું હોય તો એની યોજના બનાવો પહેલા યોજના પ્રમાણે કાર્ય થશે આ નિશ્ચયની યોજના છે નિશ્ચયમાં આ નિશ્ચયની યોજના છે કે જ્ઞાન સ્વને વેદે જ્ઞાન સ્વનો અનુભવ કરે જ્ઞાન પોતે જ્ઞાન જ્ઞાતાને જ્ઞેના અભેદ ભાવે રહે એ જ જ્ઞાન તે જ્ઞાન છે એને જ્ઞાન કહીએ એ સ્વઘર છોડીને પરઘરે જાય એને જ્ઞાન કહેતા નથી પરનું પ્રતિબિંબ થવું તદ્દન બીજી વાત છે અને પરઘરે જ્ઞાનને જમવું એ બીજી વાત છે ઉપયોગ ફેરવો એ બીજી વાત છે કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે પણ ઉપયોગ ફરતો નથી એ તો નિરવશેષ અંતર્મુખ રહે છે અને સંપૂર્ણ સ્વસંવેદનમાં રહે છે પૂર્ણ સ્વસંવેદન છે કેવળ જ્ઞાનનું પૂર્ણ સ્વસંવેદન સ્વરૂપ છે એ તો એટલે કેવળના બે અર્થ કર્યા છે આગમની અપેક્ષાએ કેવળ જ્ઞાનનો અર્થ એમ કહે છે કે કેવળ એટલે સર્વ સર્વ જાણે તેને કેવળ જ્ઞાન કહીએ કેવળ એટલે બધું સર્વ સર્વજ્ઞપણાને કેવળ જ્ઞાન કહીએ એ આગમ ભાષાથી એની વ્યાખ્યા છે અધ્યાત્મ ભાષાથી એવી વ્યાખ્યા નથી કેવળ જ્ઞાનને કેવળ એટલે માત્ર જ્ઞાન પોતાનું જ જ્ઞાન બીજાનું જ્ઞાન નહીં કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં શ્રીમદજીએ પરિભાષા કરી છે આત્મસિદ્ધિમાં આ પરિભાષા કરી છે એમ અહીંયા ઊંડાણમાં જાય છે આ ઉપયોગ ઊંડાણમાં જાય છે નહીં નહીં ઉપયોગ છે ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ સૂત્ર છે, ઉપયોગ સંબંધીની વ્યાખ્યાનું આ સૂત્ર છે કે ચૈતન્ય અનુભાઈ પરિણામ ઉપયોગ. જો મન વિના ઉપયોગ ન થાય તો સિદ્ધ ભગવાનનો ઉપયોગ જ ન હોય કેવળ જ્ઞાનનો. બરાબર, પણ સિદ્ધાંતો બધે લાગુ પડે ને. સિદ્ધાંતો એવો હોય કે જેની અંદર અતિ વ્યાપ્તિ ને અવ્યાપ્તિ નામનો દોષ ન રહે, અહીંયા અવ્યાપ્તિ નામનો દોષ આવશે. એટલે પહેલેથી એ વાત છે, એને અહીંયા પૂછીએ છીએ. અહીંયા આવે એ જ પ્રશ્ન વિચારીએ આપણે કે આ આત્માના જે પ્રદેશો છે, દેહાકારે જે ચૈતન્ય પિંડ આત્મા રહ્યો છે, એ આત્માના પ્રદેશોમાં જ્ઞાન શક્તિ રહેલી છે અને એ શક્તિનું પરિણમન ઉપયોગ રૂપે થાય છે, વ્યક્ત રૂપે થાય છે, જ્ઞાનનો વ્યાપાર થાય છે. તો એ જ આત્માના પ્રદેશોમાં જે સિદ્ધું જ્ઞાન પ્રગટ થાય છે એમાં કોની જરૂર પડે, કેવી રીતે જરૂર પડે? જે આત્માનું આ ક્ષેત્ર છે, પ્રદેશ છે, ત્યાં જ્ઞાન સ્વભાવ જ્ઞાન શક્તિ રહેલી છે અને ત્યાં જ્ઞાનનું પ્રગટ થાય છે. કોના આધારે થાય છે? કોઈ એના પ્રદેશોમાં કોઈનો આધાર નથી. લંબાઈ ને પછી કોઈને કોઈ ઇન્દ્રિય દ્વારા બહાર બીજા અગણ્યની પ્રત્યે પ્રવૃત્તિ કરે છે, પણ એ તો પછીની વાત છે, સિદ્ધાંત નથી થતો. શું એને જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષ કહ્યું છે? જે વિશેષ જ્ઞાકારે જ્ઞાન થાય ઇન્દ્રિયો દ્વારા તે જ્ઞાન વિશેષ છે, અને જ્ઞ પણે જે સિદ્ધું પ્રદેશોમાં પરિણમન ચાલે છે એની અંદર કોઈ ઇન્દ્રિયોની મદદ વગર, ઇન્દ્રિયોના કોઈ નિમિત્ત વગર સિદ્ધું પરિણમન ઊભું થાય છે. અને એટલા માટે જ્ઞાનના પરિણમનને ક્યાંય રોકી શકાતો નથી, કેમ કે એ સ્વભાવથી જ ઉત્પન્ન થનારી ચીજ છે. સ્વભાવથી એટલે કોઈના મદદ વિના, કોઈની અપેક્ષા વિના, નિમિત્ત વિના, કોઈના કાર્યકારણ વિના સીધું જ પોતાથી ઉત્પન્ન થતું એ પરિણમન છે પોતાના સ્વભાવ અને શક્તિમાંથી. એને કોઈની જરૂર નથી, એટલે એને બંધ નથી કરી શકાતું, કેમ કે કોઈના કારણે થતું નથી. કારણ બંધ કરો તો કાર્ય બંધ થાય. કારણ ત્રિકાળ છે તો કાર્ય પણ એનું ત્રિકાળ જ છે. એ વસ્તુ સ્થિતિ છે. પોતે જાય છે એ બાજુ, યોગ પોતે પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મન બાજુ જાય છે. એ બાજુ જાય છે તો એ મલિનતા ધારણ કરે છે, અશુદ્ધતા ઊભી થાય છે. જો પોતાના અસંખ્ય પ્રદેશ પ્રત્યે જાય, અતિન્દ્રિય સ્વરૂપ છે અને પોતાના સ્વરૂપ પ્રત્યે જાય, અસંખ્ય પ્રદેશ પ્રત્યે જાય, સ્વરૂપમાં જ સમાય, સ્વરૂપમાં સમાય જાય. શું કહેવું છે?
સ્વરૂપમાં સમાય જાય,
જે ઉપયોગ જ્યાંથી ઉભો થયો ત્યાં જ સમાય જાય, ત્યારે એ શુદ્ધ ઉપયોગ રૂપે, અતિન્દ્રિય ઉપયોગ રૂપે, પ્રત્યક્ષ જ્ઞાન રૂપે એનું પરિણમન થાય છે. એ અંદર જાય છે એટલે એને એની અને એમાં સ્વભાવનું તીવ્ર વેદન જોઈને એને ઊંડાણ કહેવામાં આવે છે. ઊંડાણ એટલે ભાવનું ઊંડાણ અહીંયા લેવું છે. કોઈ ક્ષેત્રમાં ઊંડું નથી, એ ફૂટ બે ફૂટ પછી પચાસ ફૂટ માઇલ બે માઇલ એવું કઈ નથી. ભાવનું ઊંડાણ છે. માણસ નથી કહેતા કે આ વાત આ અપીલ કરી છે ફલાણે ફલાણા ફલાણા એ અપીલ કરી છે એની વેદનામાંથી અપીલ કરી છે. વેદનામાંથી વાત આવી છે એમ નથી કહેતા. જે વેદનામાંથી વાત આવી છે એ ઉપર છલી નથી પણ ઊંડાણથી આવેલી છે. એમ એનો ભાવ ઉતારવા માટે ઊંડાણ શબ્દ વાપરવો પડે છે. ક્યાં ક્યાં ઊંડાણ શબ્દ વપરાય છે એના દાખલા લઈએ. એક વેદના થાય છે શરીરની, અને ઘણી તીવ્ર વેદના થાય, એટલી બધી તીવ્ર વેદના થાય કે ઉપયોગ જાણે ઊંડો ઊંડો ઉતરી જતો હોય એમ લાગે. પછી બેસુદ્ધ થાય છે, બહુ તીવ્ર વેદનાના અવશથી પછી બેશુદ્ધ અવસ્થા થાય છે, અસાધ. એ પહેલા એને એવો અનુભવ થાય છે કે મારો ઉપયોગ વેદનામાં જાણે ઊંડો 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 ઉતરી ગયો છે, ઉતરતો જાય છે. ક્યાં જાય છે અંદરમાં કાંઈ હમણાં પડતી, પછી સુખ શાંત ગુમાવે છે. એ શરીર વેદન અને પરવેદનના દ્રષ્ટાંતો છે. હવે સિદ્ધાંત લેવો છે કે આત્મપ્રદેશ માં પ્રદેશોમાં રહેલા આત્મ સ્વભાવના સામર્થ્યને, અનંત સામર્થ્યને આધાર ગણીને, આધાર પકડીને, એનો આધાર પકડીને એની વેદનામાં તીવ્રતામાં આવેલો ઉપયોગ, એની વેદનામાં આવેલો ઉપયોગ છે. એ ઉપયોગ સ્વસંવેદન ધારણ કરે છે, એ ઉપયોગ છે. સ્વસંવેદન ધારણ કરે છે અથવા વેદનનું આવિર્ભૂતપણું, વેદનનું આવિર્ભૂતપણું તીવ્રપણે જેમાં થાય છે એને સ્વસંવેદન કહેવામાં આવે છે. નિજમાં નિજનું વેદન, નિજમાં નિજનું વેદન તીવ્રપણે થાય ત્યારે એને સ્વસંવેદન કહેવામાં આવે છે, એને સ્વાનુભૂતિ કહેવામાં આવે છે, એને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે, અને પ્રથમ ઉપયોગના કાળે શ્રદ્ધાની મુખ્યતા ગણીને એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એનું નામ સમ્યક દર્શન છે, એનું નામ સમ્યક જ્ઞાન છે. તો એ સૂક્ષ્મ છે, સૂક્ષ્મપણે અંતર્મુખ વળેલું જ્ઞાનનો ઉપયોગ છે. સ્વસંવેદનના ઊંડાણમાં એ જાય છે, સ્વભાવના વેદનના ઊંડાણમાં જાય છે. ક્યાં સુધી જાય છે કે ચૈતન્ય તત્વના તળિયા સુધી પહોંચે છે. વિશેષ વાત એ છે કે સ્વભાવ છે એ અમર્યાદિત છે, જેને હદ નથી ને સીમા નથી એવું સ્વભાવનું સ્વરૂપ છે, અને એ સ્વભાવનો, સ્વભાવનો પૂરેપૂરો પત્તો લેનાર આ ઉપયોગ છે. કેવડો સ્વભાવ છે, કેટલો સ્વભાવ છે, કેટલો અમર્યાદિત અને અસીમ સ્વભાવ છે, એ અનંતતાનો એક ન્યાયે અંત લેનારો આ સ્વભાવ છે. તળિયા સુધી પહોંચી ગયો, તળિયું નથી તો એ એમ કહ્યું કે પૂરેપૂરો જાણે છે, સ્વભાવ છે એટલો જાણી લે છે, જેટલો સ્વભાવ છે, જેવડો સ્વભાવ છે એને જાણી લે છે. અધૂરો ન જાણ્યો ને પૂરો જાણ્યો તો કેટલો હતો સ્વભાવ, કેવડો હતો સ્વભાવ, કે અનંત બેહદ હતો. એક સમયના અલ્પજ્ઞત્વ, અલ્પજ્ઞપણ જેનો સ્વરૂપ છે એવો ઉપયોગ, એની શક્તિ પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવાની છે. પૂરેપૂરો સ્વભાવ પકડી લે છે. ઉનાળામાં ચૈતન્ય તત્વના તળિયા સુધી પહોંચી જતા, તળિયા સુધી પહોંચી જાય છે. જેવું કેવળ જ્ઞાનમાં આત્મા જણાય છે, ઠીક બરાબર એવો જ શુદ્ધ ઉપયોગમાં આત્મા અનુભવીને જણાય છે, અનુભવાઈને જણાય છે. એમને જણાય છે ને એનો અનુભવ થાય છે ને જણાય છે, અનુભવ પૂર્વક એ જ્ઞાનમાં આવી જાય છે. એટલે નીચે એમ લીધું કે ચૈતન્ય તત્વનું અંદરનું અનંત ધ્રુવ સામર્થ અનુભવમાં આવે છે અને સ્પષ્ટ જ્ઞાનમાં આવે છે. અસ્પષ્ટ ધૂંધળું જ્ઞાનમાં આવે છે, અનુમાન થાય છે એવું જ્ઞાનમાં આવે છે એમ નહીં, સ્પષ્ટપણે આવો જ મારો આત્મા છે એમ જ્ઞાનમાં આવે છે. જ્ઞાનમાં આવતા જ એની પ્રતિ સ્થિતિ થાય છે કે એવો જ છે, જેવો જ્ઞાનમાં અનુભવાય છે
એવો
જ છે, એને પ્રતીતિ ભાવ કહે છે, અનુભવાય છે એ જ્ઞાનનો ભાવ છે એમ શ્રદ્ધાને જ્ઞાન, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન એક સમયમાં પ્રગટ થાય છે. એક તો ચૈતન્ય તત્વના તળિયા સુધી પહોંચી જતા અને સમ્યક દર્શન પ્રગટતા ત્યારે શ્રદ્ધા અપેક્ષા એ સમ્યક દર્શન પ્રગટ્યું એમ કે છે. વાત તો ચાલી છે ઉપયોગથી, જ્ઞાનથી વાત ચાલી છે, પણ એ કાળે સમ્યક દર્શન પણ પ્રગટે છે અને તે કાળે અનંત સામર્થ આશ્ચર્યકારી અદભુતથી અદભુત એવું આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ પરમેશ્વર પદ પોતે જ નિજ સિદ્ધ પદ પોતાનું એમાં ઉપયોગ થંભી જાય છે. જગતના સર્વ વ્યાપાર છોડીને સર્વ પરિણામ, એકલો ઉપયોગ નહીં, શ્રદ્ધાનું આચરણનું અને અનંતે ગુણોનું સમગ્ર પરિણમન, સર્વ ગુણોનું સમગ્ર પરિણમન એકવાર ક્ષણભર માટે આત્મામાં થંભી જાય છે, આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે ત્યારે એને સમ્યક દર્શન થયું એમ કહે છે, ત્યારે એને સમ્યક જ્ઞાન થયું એમ કહે છે, ત્યારે એને સ્વરૂપ આચરણ રૂપ સ્થિરતા રૂપ ચારિત્ર થયું એમ, સમ્યક ચારિત્ર થયું એમ પણ કહેવામાં આવે છે. બધા ગુણો ત્યાં સમ્યક પરિણમતા હોવાથી સર્વગુણાંશ સર્વગુણોનો સમ્યક શુદ્ધ પ્રગટતો હોવાથી આનંદ નામનો ગુણ પણ પ્રગટ થાય છે અને ત્યાં જેવો સિદ્ધ પદમાં પરમાનંદ પ્રગટ છે એની જાતનો આંશિક નિજાનંદ પણ અહીંયા પ્રગટ થાય છે, નિજાનંદ પ્રગટ થાય છે. હા, એ કોમામાં બેશુદ્ધતા છે, જાગૃતિ રહિતપણું છે, આમાં સ્વરૂપની અત્યંત જાગૃતિ છે, કોમા કોમામાં ફેર છે. કોમા વાળાને બહારની ખબર રહેતી નથી, એ અપેક્ષા એ બે સરખા છે. કોમામાં આવે છે ને બેશુદ્ધ થઈ જાય છે, ડાયાબિટીસ બહુ વધે ત્યારે કોમામાં આવી જાય છે, બેશુદ્ધ અવસ્થા થઈ જાય, એને કાંઈ ખબર પડે નહીં, કોઈ અડે કાપે ઇન્જેક્શન ઓપરેશન કાંઈ ખબર ન પડે, એમ આને બહારની ખબર ન પડે એ દ્રષ્ટિએ કોમા છે. બાકી અંદરની જાગૃતિ એટલી બધી છે કે અપૂર્વ જાગૃતિ છે, એવી જાગૃતિ ક્યારેક કોઈ દિવસ જીવને આવી નથી, એવી જાગૃતિ છે. પોતે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપના અસલ સ્વરૂપના મૂળ સ્વરૂપના ભાનમાં સ્વયંના ભાનમાં આવે છે અને એવું ભાન થયા પહેલા પોતે બેભાન હતો, ત્યારે કોમામાં હતો ખરેખર, એવું ભાન થયા પહેલા બેભાન અવસ્થામાં છે, પોતાનું ભાન નથી માટે બેભાન એમ. પોતે શુદ્ધાત્મા સિદ્ધાત્મા હોવા છતાં પોતે એમ માને છે કે ના ના હું તો ફલાણો 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 છું, આ એનું વ્યવહાન પણ છે.
સામે
આધાર નથી છે, પહેલા નિશ્ચય કરે, પહેલા સ્વરૂપને ઓળખે, પોતાના અદભુત સામર્થ્યને એને ઓળખાણ થાય તો એનું આકર્ષણ થાય, આકર્ષણ થાય તો એનો આધાર એને આવે, આકર્ષણ વગર ખસે નહીં બહારથી. જ્યાં પરના આકર્ષણથી વળગેલો છે ને ચોંટેલો છે એ આકર્ષણ ક્યારે છૂટે કે એથી વિશેષ આકર્ષણ એને અંતરંગમાં મળે ત્યારે, નહીતર નહીં ન મળે તો ન થાય. માણસ ક્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ, દુકાન એક ઘરાક છોડીને બીજા ઘરાકને ક્યારે પકડે છે, એક ઘરાક કરતા બીજો ઘરાક વધારે આકર્ષિત હોય તો ને, વધારે નફો કરાવનાર હોય તો, એ તો 10 ઘરાક લાગેલા હોય તો કોને કોને સમજશે, કોને પહેલા ધ્યાન દેશે, સીધી વાત છે. એટલે અહીંયા પણ પોતાના સુખનો જે લાભ છે, પોતાના આનંદનો જે લાભ છે, એનું આકર્ષણ બહુ મોટું છે. અને બહારમાં જે જાય છે એ પણ સુખને કારણે ગયો છે, સુખના આકર્ષણથી ગયો છે. ઓળખાણ થતાં આ ફેર પડ્યો છે કે જ્યાં સુખ એને નિશ્ચય કર્યો હતો ત્યાં સુખ નથી એમ નિશ્ચય થાય છે, અને અંદરમાં અનંત સુખ સ્વભાવ છે એવો નિશ્ચય થાય છે. એમ આખો નિશ્ચય બદલાઈ જાય છે. એટલો ઉપયોગ બદલીને આવે છે અંદરમાં. ઉપયોગનો પલટો થવાનું કારણ આ છે સહજપણે, નહીતર સહેજે ન પલટો મારે, અને પુરાણે કરી શકાય એવી ચીજ નથી. આ કોઈ કૃત્રિમતાથી પરાણે કરી શકાય એવું નથી, અને સહેજે ત્યારે થાય કે એનાથી વિશિષ્ટ હોય, એનાથી મહાન મળતો થાય, વધારે વળતો થાય, નહીં તો થાય. આ તો સીધું ગણિત છે. એટલે પહેલી વાત ઓળખાણ. સ્વભાવ ઉપયોગને વિષય થાય છે. તો પરપદાર્થ ઉપયોગનો વિષય થાય એટલે એમાં પરપદાર્થનું પ્રતિબિંબ પડે તો શૂન્ય જ્ઞાન એમાં ઉદાસ થાય છે, પરપદાર્થને નિર્મૂલ્ય જાણે છે, નકામી ચીજ છે. જ્યારે જ્ઞાનમાં કોઈ ચીજ નકામી જણાય એટલે ત્યાં ઉપયોગ ચાલે. જેમ કે પણ અથવા રસ્તામાં પડ્યા છે, કચરામાં ઢગલો જણાય, ઉપયોગ લાગે છે ત્યાં નહીં લાગે. કેમ કે એને શું કામની ચીજ છે, એનું શું મૂલ્ય છે, કિંમત શું એની, એ નકામી વસ્તુ છે. જણાશો તો ઉપયોગ નહીં લાગે. એમ શૂન્ય જ્ઞાનમાં પર પદાર્થ નિર્મૂલ્ય ભાષે છે, કિંમત વગરની નકામી ચીજ ભાષે છે. એમાં સુખ નથી, જેનું કોઈ પ્રયોજન નથી, જે કાંઈ કામ નહીં. અને સ્વપદાર્થ પોતાનો આત્મા અનંત મહિમા, એટલું બધું એનું મૂલ્યાંકન થાય છે, સર્વોત્કૃષ્ટ પદ સ્વરૂપ પોતે જ પોતાને ભાષે છે, અનંત સુખ સ્વરૂપ છે. એટલે પોતે પોતાને અમૃતના સરોવરથી રૂપે જોડે છે, છલકતું સરોવર છે અમૃતનું, જાણે અંદરમાં ગુણવા લે છે એવા અમૃત સ્વરૂપને પોતે જોડે છે. એટલે ઉપયોગ ત્યાં જોરથી એ બાજુ જાય છે. સામાન્યપણે ઉપયોગ નથી પ્રવર્તો, પણ એમાં જોરથી પ્રવર્તે છે અને એના વેદનમાં આવે છે, એની વેદનામાં આવે છે. એ ચૈતન્યની વેદના છે, ઓલી શરીરની વેદના છે, ને આ ચૈતન્યની વેદના છે. વેદના વેદનામાં ફેર છે. શરીરની વેદના એ આત્માની વેદના નથી, એ વેદનામાં આત્માની સત્તા નથી. ચૈતન્યની વેદનામાં આત્માની સત્તા છે અને એમાં શરીરની વેદનાની સત્તા નથી, અભાવ છે. આ બે વસ્તુ તમને લીધી છે.
પ્રદેશ થી જ્ઞાન થાય, સ્વતઃ જ્ઞાન થાય છે. જ્ઞાન થાય છે એમાં બી ઉપયોગ સુધી કરવા જઈએ તો મત છે.
ઉત્તમ થાય છે એમાં ક્યાં મનાવે છે, એને સમજવા જતા મનાવે છે. ખ્યાલ કરો ફરીને, બરાબર છે કે એને સમજણમાં લેવા જતા વચ્ચે મનનો નિમિત્ત પડે છે, પણ એ પોતે ઉત્તમ થાય છે એમાં ક્યાં મનાવે છે. એના સંદેશોમાં થયા જ કરે છે, સમય 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 થયા જ કરે છે. એક એક સમયમાં થાય છે, એક સેકન્ડના અસંખ્ય ભાગમાં, પ્રતિ એક સેકન્ડના અસંખ્ય ભાગમાં, પ્રતિ સમય પ્રતિ સમય થયા જ કરે છે. એમાં ક્યાં મનાવે છે, લગાવવું પડે છે. સમજવા માટે આત્માનો વિચાર કરો તો મન આવે, આવી રીતે જ્ઞાનના પરિણામને સમજવા માટે એનો વિચાર કરો તો મન આવે. પણ મૂળ વસ્તુ થતા ક્યાં મન છે? મૂળ વસ્તુમાં ભાવ ભાષણ કાળે ભલે મન હોય, પણ જેનું ભાવ ભાષણ થયું છે એ તો મન રહી જ છે. એ મન રહી છે, સ્વસ્વરૂપ છે, એ સ્વપણે છે કે પરપણે છે, કે ભાવમાં એમ ભાષ્યું છે કે એ સ્વપણે છે? સ્વપણે એ ભાષ્યું ત્યારે એને એક પોતાની અનંત ગુણની સંપત્તિનું બળ આવે છે. બહારમાં 5-25 લાખનો નફો થાય તો નફો આત્મામાં આવે છે? બેંકમાં બેલેન્સ જમે છે, કાં તિજોરીમાં નોટો પડી, કે ગમે ત્યાં ત્યાં હજી વેપાર થયો હોય ને હજી પૈસા આવવાના બાકી હોય, કે જેને ભાઈ લેવાના બાકી હોય એને ત્યાં નફો પડ્યો હોય, ક્યાં હોય? ક્યાંક બીજે હોય છે, કોકના ઘરે, કાં બેંકના ઘરે, કાં તિજોરીમાં. આત્મામાં તો ક્યાં આવતું નથી, અને કોઈ નોટોના બંડલ કાંઈ શરીરે વિતાડીને ફરતા નથી. બરાબર, એની ગરમી લાગ્યા કરે કેવી રીતે આવે છે એ તપાસ. જે ચીજ મળતી નથી આત્માને, છતાં જો આત્મા એનો આધાર લઈને એની મુખે એનો રસ પ્રગટ કરે છે, એટલો બધો રસ પ્રગટ કરે છે કે જાણે એને જગતમાં કોઈની હાડી બહાર નથી, કરે છે કે નથી કરતો? એટલો રસ જો પર પદાર્થ દૂર ક્ષેત્રવર્તી પર પદાર્થ સંબંધિત થઈ શકતો હોય તો અનંત ગુણની સંપત્તિ, અનંત સુખની સંપત્તિ પોતાના સ્વરૂપે જો એને જણાય, નિજ સ્વરૂપે જણાય, તો એની કેટલી મૂખ ચડે. એટલે નિર્દ્રાધિકારમાં મુકુંદાચાર્ય દેવ કહે છે કે વજ્રપાત થાય. કેટલો વજ્રપાત થાય તો સમય દ્રષ્ટિની મુખ શુદ્ધિ છે. મારું અનંત સુખ જેને કોઈ લઈ જઈ શકે નહીં, છીનવી શકે નહીં, લૂંટી શકે નહીં, ચોરી શકે નહીં, નાશ કરી શકે નહીં, ઓછું કરી શકે નહીં. અવ્યાબાદ સુખ જે સ્વરૂપ છે, અવ્યાબાદ સુખ સ્વરૂપે સદાય ત્રિકાળ થવું રહે, એની મુખ કેટલી ચડે. એટલે એને સમ્યક દર્શનની પર્યાયને અમેય કહી છે. અમેય સ્વરૂપ અમેય છે, મિટાડી ન શકાય તેને અમિત અથવા અમેય કહે છે. એના આધારે પ્રગટ થતું જે જોર છે, દર્શન છે, જ્ઞાન છે, એને પણ અમેય કહેવામાં આવે છે, અમિત પર્યાય છે. એમાં પણ અનંત સામર્થ્ય છે. જગતમાં કોઈ દ્રવ્ય ભાવમાં એવું સામર્થ્ય નથી, અન્ય દ્રવ્યમાં કે અન્ય ભાવમાં, કે આ પર્યાયને હાનિ પહોંચાડી શકાય. નાશ કરવાનો તો પ્રશ્ન નથી, એને હાનિ ન પહોંચાડી શકે. એ ભૂમિકામાં રહેલો એનો રાગ એને હાનિ ન પહોંચાડી શકે. રામચંદ્રજીએ 6 મહિના લક્ષ્મણજીનું મળદું ખભે ઉંચક્યું અને ચારિત્ર મોહના પરિણામ થયા. એ ચારિત્રના મોહના પરિણામે એમના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને વિતરાગતાનો 4થા ગુણ સ્થાનનો નાશ ન કરી શક્યા. અને બાહુબલીજીને ભરત ચક્રવર્તીએ સામે સામું યુદ્ધ કર્યું, ચક્ર છોડ્યું ભરત ચક્રવર્તીએ, પણ એના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનો નાશ એ ક્રોધના પરિણામ ન કરી શક્યા. કોઈ દ્રવ્ય ભાવમાં એવું સામર્થ્ય નથી. ઉત્પન્ન થયું છે પોતાના બળથી, એને કોઈ મટાડનાર નથી, આ જગતમાં નાશ કરનાર નથી, એટલું એનું સામર્થ્ય નથી. સમય દર્શન ચાલુ છે, સમય જ્ઞાન ચાલુ છે, સમય ચારિત્ર ચાલુ છે, સમય સુખ ચાલુ છે, અનંત ગુણોનો સર્વગુણાસ્તે સંકિતનું પરિણામ ચાલુ ચાલુ. અત્યારે માનવું મુશ્કેલ પડે, અત્યારે માનવું મુશ્કેલ પડે. મગજ નાનું છે ને, વાત મોટી છે, એટલે બુદ્ધિમાં નાની ઓછી બુદ્ધિમાં બેસે નહીં. પણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિઓ હતા, નહીંતર તો ક્ષોભસમ ઘટાડીને ક્યાંક નો ક્યાંક અફવા ઉડાડે. કે ક્ષોભસમ સમ્યક દર્શન હોય તો મેં ગયું છે ભાઈ વખતે, હા અમારે ક્યાં ના છે સમ્યક દ્રષ્ટિ નહોતા એ, પણ અત્યારે મેં ગયું છે. પાગલ માણસો નું કામ છે એ, તું તો એને સમજી શકે એવું નથી. એવું છે એને માન્ય કરવું કઠણ પડે, કેમ કે પોતાના માપે માપે છે. બાહ્ય દ્રષ્ટિએ બાહ્ય પરિણામથી માપ કાઢવા જાય તો નાની ના સત્પુરુષ ના અંતર પરિણમ ના એના હૃદય હાથમાં આવે એવું નારકીને જોઈ લો. સૈનિક રાજા ક્ષાયિક સમની દ્રષ્ટિ પહેલી નારકીમાં છે. એ જ માથામાં એવો અથડો મારે કે માથાના ફૂરચા ફૂરચા થઈ જાય, આખું માથું તૂટીને ફૂરચા ફૂરચા થઈ જાય. આયુષ છે એટલે મરે નહીં, ત્યાંથી બધી બધા ભેગા થઈ જાય. હવે જવું પાછા પારો જેમ દડીને એક થઈ જાય એમ ભરા દડીને એક થઈ જાય. ઉડીને ક્યાંય ના ક્યાંય પડે પણ પાછા દડીને એક થઈ જાય એમ ઢાળમાં પાણી દડે એવી રીતે. અને એવી વેદના થાય કે રાડ નાખે બીજા મારે, બીજો એક નારકી બીજા નારકીને મારે, એટલું માર મારે, કેટલો માર મારે. તે જોવે તો જોનારનું મૃત્યુ થઈ જાય, તો મનુષ્ય તો જોનાર જ મરી જાય, એવો દેખાવ જ ન જોઈ શકે. જોવે તો એના પ્રાણ છૂટી જાય એવું અહીંયા તો મુંડન ઢીલું છે, ત્યાં તો બહુ આકરું બંધાયેલું છે, જલ્દી મન છૂટતું નથી. એવી રીતે મહામુનિનો ઉપસર્ગ કર્યો હતો દેવગુરુ શાસ્ત્ર માંથી, ગુરુ નો ઉપસર્ગ. અજય નેતા એ વખતે અજય નેતા, પણ જૈન હોય કે અજૈન હોય, જૈન હોય તો વધારે પાપ લાગે અજૈન કરતા. તો નારકીનું બંધન થઈ ગયું. ત્રીજી નારકીનું પણ આયુષ ઉદયમાન નહોતું થયું એટલે આયુષ સંક્ષેપ થઈ ગયું, ગતિમાં ફરી નિકાચિત હતી એટલે આયુષ પહેલી નારકીનું થઈ ગયું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, પવિત્ર પરિણામ પ્રગટ કર્યા તો પણ ગતિ ન ફરી, એ પરિસ્થિતિમાં વેદનાને એ રાડ પાડતા જોવે તો કોણ કબૂલ કરે કે આને અત્યારે સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે ને સમ્યક ચારિત્ર છે. આ તો હોવે છે, રાડું પડે છે, રડે છે ને રાડું પાડે છે એમ છે. પણ હા, એની રાડ સાંભળે તો મરી જાય, એવી ચીસ પાડે કે ચીસ સાંભળનાર અહીંયા મરી જાય. વેદનાની ચીસ એવી હોય તો અહીંયા સહન ન કરી શકે એટલી વેદના, તો પણ ત્યાં સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે, બુદ્ધિ પરિણતિ, અનંત ગુણની પરિણતિ એને છે. એ કઈ ચાલી જતી નથી. હવે એ કેવી રીતે છે નક્કી કરીએ, બહુ પ્રેક્ટિકલી નક્કી થાય એવું છે કે અહીંયા ગમે એ પરિસ્થિતિમાં મનુષ્ય છે એ પરિણતિ ચાલી જાય છે. તો પછી પેલા કેમ એમ લાગતું હતું બધું મનથી જ થાય છે, મન વગર પણ થાય છે કે નહીં, કાંઈ મનની જરૂર નથી પડતી, હું મનુષ્ય છું. એ ગમે એવી વેદના હોય, ગમે તે પ્રકારના સંયોગ વિયોગ હોય, હું મનુષ્ય છું એ પરિણતિ ક્યાં ચાલી જાય છે? એ પરિણતિ જાતી નથી. જવાનો પ્રશ્ન નથી. ચાલુ ને ચાલુ, મન વગર ચાલુ રહે છે, વગર પ્રયત્ને જાણે ચાલુ રહે છે, પ્રયત્ન જાણે કે કરવો પડતો નથી. એવી એ પરિણતિ દ્રઢ થઈ ગઈ છે. એમ અહીંયા પણ એવી શરીર સંબંધીની પરિણતિ દ્રઢ થઈ છે, પરદ્રવ્ય સંબંધીની. તો સ્વદ્રવ્ય સંબંધીની દ્રઢ થાય તો કેટલી વધુ દ્રઢ સુદ્રઢ થાય, એ ત્રિરાશિ મૂકી શકાય એવો વિષય છે. એ વધારે દ્રઢ થઈ શકે છે. એટલે કોઈ પણ પ્રકારની ઉથલ પાથલ વાળા સંયોગમાં સંયોગને કારણે પરિણતિ પડી જાય, છૂટી જાય, એ વસ્તુ સ્થિતિ નથી. પોતાના પુરુષાર્થથી જાય, અપુરુષાર્થી થાય, પુરુષાર્થી થાય, એ બીજો વિષય છે, પોતાનું કારણ છે. પરબ્રહ્મનું કોઈ કારણ કાર્યમાં લાગુ પડતું નથી. એટલે એમ કહે છે કે ઉપયોગ સ્વભાવના ઊંડાણમાં ચૈતન્ય તત્વના તળિયા સુધી પહોંચતા, પહોંચી જતા આખે આખું ચૈતન્ય તત્વ ઉપયોગમાં આવી જતા સમ્યક દર્શન પ્રગટતા તે જ કાળમાં સમ્યક દર્શન સત્તા ગુણ અત્યારે ઉઠવા મારે છે. અનાદિનો પૂર્ણ શ્રદ્ધા ગુણ ઊંધો પડીને જે મિથ્યા દર્શન રૂપે પરણી ગયો છે, એ આખું પોપડું આખે આખું અવળામાંથી હવળું થાય છે. સીધે સીધું આમ હતું ને આમ થઈ જાય છે. એ સમય દર્શન ત્યાં છે. એ પહેલા શ્રદ્ધા ગુણ કોઈ સવળું કાર્ય હતું નથી. સમય દર્શન પ્રગટતા જે આંશિક શુદ્ધ પર્યાય ફૂટે છે, અંશે શુદ્ધ થઈને જે પર્યાય જોરથી ઉત્પન્ન થઈ એટલે ફૂટી, જેમ ઓલી શેડ ફૂટી અંદરથી, એમ અનંત વીર્યથી નો અંશ પ્રગટ થયો, એમાં પણ અનંતતાની જાતિ છે. અનંત વીર્ય નો અંશ પ્રગટ થયો એમાં અનંતતાની જાતિ છે. આંશિક શુદ્ધ પર્યાય ફૂટે છે, તે પર્યાયને વેદતા, તે પર્યાયનું વેદન છે, તે પર્યાયને વેદતા વેદતા અંદર ચૈતન્ય તત્વનો અંદરનું અનંત ધ્રુવ સામર્થ અનુભવમાં આવે છે. ખાલી અંદરમાં પ્રતિબિંબ પડે છે એમ નહીં ધ્રુવ સામર્થનો, પણ વેદન થઈને એમાં પ્રતિબિંબ આવે છે, વેદન સાથે સાથે આવે છે. જ્યારે એ અનુભવમાં આવે છે ત્યારે પર્યાયને વેદતા વેદતા, સદ્રશ પર્યાયને વેદતા વેદતા અંદરનું ધ્રુવ સામર્થ અનુભવમાં આવે છે, અથવા તો સ્પષ્ટ જ્ઞાનમાં આવે છે. ઉપયોગને સૂક્ષ્મ ઉપયોગ વડે, આ સૂક્ષ્મ ઉપયોગનું કાર્ય છે, કોઈ સ્થૂળ ઉપયોગનું કાર્ય નથી. સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ, સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ, બારીક બારીક થી પણ બારીક. ગમે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્ઞાન હોય એના કરતા પણ શુદ્ધ ઉપયોગનો જે ઉપયોગ છે એ અતિ સૂક્ષ્મ છે. જે ઉપયોગ અંતર્મુખ વળીને સરસરાટ અંદર તળિયે જ પહોંચી જાય છે એ ઘણો સૂક્ષ્મ ઉપયોગ છે. જેમ વીજળીનો ઝબકારો સરસરાટ ઉતરી જાય છે અંદરમાં, એક પર્વત ઉપર પડે ઠેક તળિયા બધી ફીન કરી નાખે, એમ સૂક્ષ્મ ઉપયોગે કરીને અંતરના ઊંડાણમાં જાય છે, ખેતળીઓ પકડી લે છે. સ્વભાવ પૂરેપૂરો સ્વભાવ અનુભવ ગોચર થાય છે. જેવો કેવળ જ્ઞાનમાં સ્વભાવ આવે એવો મતિ શુદ્ધ જ્ઞાનના શુદ્ધ ઉપયોગમાં સ્વભાવ આવે છે, એવો જ બરાબર. એટલે એની નિશંકતા
બરાબર,
અજ્ઞાન પ્રાક્ષે બીજાને પૂછમાં એમ કહેતો, તારે કોઈને પૂછવાની જરૂર રહેતી નથી. જ્યાં તારા પ્રદેશે પ્રદેશે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ પ્રગટ થયા અને વેદનથી પ્રગટ થયા, આખો ચૈતન્ય બિંબ જેમ જીવ બિંબ છે એમ આખું ચૈતન્યનું બિંબ છે, એ દેહથી છૂટું પડી ગયો, શરીરથી છૂટું પડી ગયું ચોસનું, એને કોઈ પૂછવા જવાની જરૂર પડતી નથી. ક્યાંય પૂછવાનો પ્રશ્ન નથી કે મને અનુભવ છે કે નહીં થયું, કોકને પૂછવા જાય હાસ્યાસ્પદ વાત, કોઈને પૂછવા જાય તો એ હસવા જેવો વિષય છે, એમાં પૂછવાનો પ્રશ્ન રહેતો. આંશિક શુદ્ધ પર્યાય ખૂટે છે, એ પર્યાયને વેદતા લોકો પ્રશ્ન કરે છે. આત્માનો આનંદ આવ્યો તો મનનો આનંદ આવ્યો એ શું ખબર પડે? ઘણી વાર મનમાં પણ એવા બધા તરંગ ઉઠે છે કે જાણે બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો, આનંદ વિભોર થઈ ગયા, એવો મનનો આનંદ રોમ રોમ ઉછળી જાય એવો આનંદ આવે. ઘણા ભક્તિ કરે છે એવી રીતે. આત્માનો આનંદ છે કે મનનો આનંદ છે શું ખબર પડે? અતિન્દ્રિય આનંદ છે કે ઇન્દ્રિય આનંદ છે એને કેમ જુદો પાડવો? મારે મનનો આનંદ હોય એમાં રાગ છૂટો નથી પડતો, એમાં રાગ હારે ભળી જાય છે એકત્વ બુદ્ધિ. અને અહીંયા તો રાગનો એક વખત ઉત્પત્તિ જ બંધ થાય છે, પછી રાગ ઉત્પન્ન થાય તો છૂટો નજરમાં આવે છે. જ્ઞાનમાં રાગ નહીં ને રાગમાં જ્ઞાન નહીં, એવું પરિણમન સ્પષ્ટપણે જુદે જુદું. એ અંતર્મુખ દિશામાં પરિણમે છે જ્ઞાનનું પરિણમન, રાગનું પરિણમન બહિર્મુખ દિશામાં પરિણમે છે. એક આમ ને એક આમ, એક આમ ને એક આમ, બે ધારા છૂટી પડી જાય છે. એ વાત માનસિક આનંદ વાળાને બનતી નથી, એ પ્રકાર નથી ઉત્પન્ન થતો એને. એને તો ઊંડે ઊંડે શંકા રહે છે કે આનંદ આત્માનો હશે કે મનનો હશે. એ શંકા પડી એમ સમજવું કે જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તથા શંકાની સ્થાપ. જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા ઉત્પન્ન થતી નથી. જ્ઞાનમાં શંકા હોય ને, શંકા હોય એ જ્ઞાન સાચું હોય ને. જે વિષયમાં શંકામાં જીવ ગળકા ખાતો હોય એ વિષયનું એ પ્રતિપાદન કેવી રીતે કરી શકે? એ પોતે શંકામાં ગળકા ખાતો એનું પ્રતિપાદન એ કરી શકે નહીં. એવા આંશિક શુદ્ધ પર્યાય અંદરથી જોરથી ફૂટે છે, પાતાળ પાણી નીકળે એવી રીતે અંદરથી સ્વભાવનો પર્યાય જોરથી આવે છે. એ પર્યાયને વેદતા અભેદ વેદનથી ચૈતન્ય તત્વનો અંદરનું અનંત ધ્રુવ સામર્થ્ય, ચૈતન્ય તત્વનું અંદરનું અનંત ધ્રુવ સામર્થ્ય, સ્વભાવનું ધ્રુવ સામર્થ્ય, અનંત ધ્રુવ સામર્થ્ય એ સ્પષ્ટ જ્ઞાનમાં આવે છે અને સ્વસ્વરૂપે અનુભવાય છે. એમાં ભેદ રહેતો નથી. નહીતર વેદે છે પર્યાય, જાણે છે પર્યાય, વેદન સ્વભાવનું થતું નથી, સ્વભાવનું વેદન થતું નથી, પર્યાયનું જ વેદન થાય છે. છતાં એવું સ્વપણે સ્વપણું એમાં અભેદ ભાવે આવે છે કે વેદનાર અને વેદાનાર વચ્ચે અંતર રહેતું એકાકાર થઈને વેદે છે. એટલે એનો ખ્યાલ સ્પષ્ટ છે, એનો કોઈ અસ્પષ્ટ ખ્યાલ હતો એ સાર્વભૌમનો વિષય સંક્ષેપમાં લીધો છે. એના ઘણા પડખા છે અને એ વિષય પણ આ ગ્રંથની અંદર અનેક જગ્યાએ આવ્યો છે. અનુભવનો અનેક જગ્યાએ વિશે સ્પષ્ટપણે જુદા જુદા પડખાથી આવ્યો છે. એના બોલ છે તારબેલા 200 નંબરનો બોલ એમાં છે, 247 નંબરનો પણ એમાં છે, 254, 311, 372 ચાલ્યો અત્યારે. આપણે ચાર બોલ પહેલા આવી ગયા, 200, 247, 254, 311, 372 આપણે વાંચ્યો,
બરાબર.
પછી 384, 423 અને 431 આ બધા બોલ સ્વાનુભવના વર્ણનના લીધેલા છે, અથવા પ્રવચન કરતા કરતા સ્વાનુભવ વિશેનું વર્ણન આટલા બોલમાં આવ્યું છે. 200નો પહેલો બોલ છે ને,
હાજી
શુદ્ધની અનુભૂતિ અર્થાત શુદ્ધનયના વિષયભૂત અવધ સ્પૃષ્ટ આદિ રૂપ શુદ્ધાત્માની અનુભૂતિ એ સંપૂર્ણ જીનશાસનની અનુભૂતિ છે. આવો જ્ઞાન સ્વાનુભવનો શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો તો આચાર્ય ભગવાન 15મી ગાથામાં એમ કે છે સમયસાધન કે સબ્બમ જીનશાસનમ, એને સમસ્ત જીનશાસનનો અનુભવ થયો. પણ લીપને ચોકલું હોય ને શાસ્ત્ર વાંચતા ન આવડતું હોય ભાષા જ્ઞાન ન હોય તો કે એને સમસ્ત જીનશાસનનો અનુભવ થયો. એને તું વંદન કર ને એને નમસ્કાર કર. સમુદ્રાચાર્ય 28મી ગાથામાં કે છે એ ચાંડાળ હોય, કેવું હોય ચાંડાળ હોય તો પણ એ દેવ છે. ગણધરદેવ એને દેવ કે છે કેમ કે એ સંપૂર્ણ જીનશાસનનો એને અનુભવ છે. એટલો મહિમા પ્રથમ જ આપવાનું કોઈ કારણ છે એને વિશે એ રહસ્ય સમજવા જેવું છે. જે જગન્ય દશા પ્રગતિ મોક્ષ માર્ગના ગુણસ્થાનોમાં હજી પહેલું પગથિયું પહેલું ગુણસ્થાન છે એ કડીઓ જેને કહેવાય એકડો કયો, બાકીના ગુણસ્થાન બાકી છે. 14માંથી 11 ગુણસ્થાન ઉપરના છે એમાં આજે બે એકડા 11માં જે પહેલો એકડો છે કે સમસ્ત દિન શાસન એને સર્વદિન શાસન નો અનુભવ કર્યો. સ્વાનુભવ છે એ 12 અંગનો સાર છે. ગુરુદેવ એમ કહેતા કે આ જે શુદ્ધ ઉપયોગ થઈને સ્વાનુભવ પ્રગટ થયો તે 12 અંગનો સાર છે. તો 12 અંગનો સાર અહીંયા આવે જે પામ્યો એ 12 અંગનો સાર પામ્યો એને શાસ્ત્ર ગણવાની કોઈ અટક નથી. રાજમહેલજીએ કહ્યું 13માં કહ્યું છે જેમ અંશ પ્રગટો તેમ જ પૂર્ણતા પ્રગટ છે. માટે શુદ્ધ નયની અનુભૂતિ એટલે કે શુદ્ધાત્માની અનુભૂતિ તે સંપૂર્ણ જીન શાસનની અનુભૂતિ છે. આખા જીન શાસનનો એનો અનુભવ કર્યો. અથવા એક ન્યાયે પોતાના પરમેશ્વર પદને પોતે પરમેશ્વર સ્વરૂપે અનુભવ ગોચર કર્યું, પોતે પોતાના પોતાને પરમેશ્વર પણ અનુભવાયો, પોતાના ઉપયોગમાં પોતે પોતાને પરમેશ્વર પણ અનુભવાયો માટે તે પરમેશ્વર થયો એમ કહેવામાં આવે છે. એટલે અમૃતચંદ્રાચાર્ય 143મી ગાથામાં એને પરમાત્મા કહી દીધો. કેવો છે એ આત્મા? કે પક્ષાંતિક્રાંત થયો તે પરમાત્મા છે, તે જ્ઞાનાત્મા છે, તે પ્રત્યેક જ્યોતિ છે, તે પરમાત્મા છે, તે જ સમયસર અને આત્મખ્યાતિ સ્વરૂપે એમ કહી દીધું. એમ અલગ અલગ બોલની અંદર ઘણો મહિમા કરેલો છે.
જોઈ રહ્યો